अपनी विचारणामा गाथा 140 पानु 50
पेज नंबर 50। धर्म जिनेश्वर गाऊ रंग सुभंगन पड़सो हो प्रीत जिनेश्वर। धर्म धर्म करतो जग सौ फिरे धर्म जाने हो मर्म जिनेश्वर। धर्म जिनेश्वर चरण गया पही कोई न बांधे हो कर्म जिनेश्वर। आखू जगत धर्म धर्म એમ કરતું ફરે છે પણ ધર્મનો મર્મ જાણતા નથી। જો ધર્મનો મર્મ જાણી રાગ દ્વેષ ન કરતા સંભાવમાં વર્તે તો બે કામ થાય, જૂના કર્મોની ગાંઠ છૂટી જાય અને નવા કર્મની ગાંઠ ન પડે। બે વાત ખ્યાલમાં રાખવી પડે, કોઈ કોઈ વખત જૂના કર્મોની ગાંઠ છૂટી જાય છે પરંતુ નવા કર્મોની ગાંઠ આપણે પાછી બાંધી લઈએ પણ લઈએ છીએ। જૂની ગઈ પરંતુ નવી આવી। કર્મબંધન કરાવનારા બે પરિબળો છે, તેમાં મુખ્ય પરિબળ રાગ છે। રાગ એટલે રંગ, રાગ એટલે રસ, રાગ એટલે આકર્ષણ ખેંચાણ, રાગ એટલે પ્રલોભન, રાગ એટલે મજા સુખ, રાગ એટલે લીનતા અને રાગ એટલે ડૂબી જવું। આ રાગ આ બધું કામ કરે છે। કપડાં ઉપર પાકો રંગ લગાડો પછી તે ઉખડતો નથી, જૂનો રંગ કાઢવો પડે છે અને નવો રંગ ચડાવવો પડે છે। તે માટે આપણે રંગારા પાસે જઈએ છીએ તો તે કહે છે કે જૂનો રંગ આટલો પાકો છે કે નવો રંગ લાગશે કઈ રીતે। તેમ રાગનો રંગ ચડ્યો છે અને તેના ઉપર ધર્મનો રંગ ચડાવવો છે। જો જૂનો રંગ નીકળે તો નવો રંગ ચડે। આનંદઘનજી મહારાજ કહે છે કે આનંદઘન પ્રભુ કાળી કંબલિયા ચડત દુજો રંગ તજમન કુમતી કુટિલકા સંગ।
અનંતનજી મહારાજે કહ્યું કે આ કંબલ ઉપર કાળો રંગ લાગ્યો છે, એ કેમે કરીને છૂટતો નથી પણ તે રંગ કાઢવો પડશે। પરવસ્તુ પ્રત્યે ખેંચાવું, પરવસ્તુને મૂલ્ય આપવું, પરવસ્તુને મહત્વ આપવું, તેને કહેવાય છે રાગ। રાગ એટલે મૂલ્ય, મહત્વ, પ્રતિષ્ઠા, રંગ, રાગ એટલે પરવસ્તુ પ્રત્યેનો અંદરથી રસ। શાંતિથી વિચારજો કે આપણા જીવનમાં રાગ અને રસ કોના પ્રત્યે છે। ઉપવાસ કર્યા છે પછી શું યાદ આવી જાય છે? આવતીકાલે પારણામાં આટલી વસ્તુ તૈયાર રાખજો। એક બેન કહેતા હતા કે મારા ઘરવાળા અઠમને પાણી અઠમ કરે છે, બહુ તપસ્વી છે, પરંતુ પારણાના દિવસે મને ટેન્શન થઈ જાય છે। એક ચીજ ઓછી હોય તો તેમનો પિત્તો ફાટી જાય અને મહાભારત થઈ જાય। ઉપવાસ સારો પણ મહાભારત થાય તે ખોટું। એ એટલા માટે થાય છે કે પરવસ્તુ તરફ ખેંચાય છે, રાગ થાય છે। રાગ ન કરવો હોય તો શું કરવું? રાગ ન કરવો હોય તો ઉદાસીનતા રાખવી, અધ્યાત્મની જનની અકેલી ઉદાસીનતા। જનની એટલે માં, અધ્યાત્મને જન્મ આપવાની કોઈ માં હોય તો ઉદાસીનતા છે। ગંભીર મોડું, સંસારમાંથી આવતા હોય તેવું મોઢું, કે શેર બજારના ભાવો ગગડી ગયા હોય અને મોઢું પડી જાય તે ઉદાસીનતા નથી। ઉદાસીનતાનો અર્થ એ થાય છે કે પદાર્થો અને સંયોગો ઉપરથી ઉપર ઉઠે, ઉદ વત્તા આસીન, આસીન એટલે બેસવું, પદાર્થની સામે નહીં, પદાર્થની નીચે પણ નહીં, વસ્તુ અને સંયોગોથી ઉપર ઉઠવું। ઉપર ઉઠવું એટલે તેમાં આસક્ત બનવું નહીં, ડૂબવું નહીં। ઉદાસીનતા આવે તો બીજું શું પરિણામ આવે? ઉદાસીનતા આવે તો તે નિમિત્તે અંદરમાં દ્વેષનો પરિણામ ન આવે, દ્વેષને અલગ રીતે કાઢવાની જરૂર નથી। ઉદાસીનતા આવશે તો દ્વેષ એની મેળે જશે। દેશને કાઢવાનો ઉપાય પ્રેમ છે, પ્રેમ વગોવાઈ ગયેલો શબ્દ છે, એટલે પ્રેમને બદલે મૈત્રીભાવ શબ્દ વાપરીશ। જગતમાં સર્વ જીવો પ્રત્યે મૈત્રી હોય, દેશ જાય તો મૈત્રી આવે। જેટલો પદાર્થ પ્રત્યે, વસ્તુ પ્રત્યે, સંયોગો પ્રત્યે રાગ, એટલો વ્યક્તિ પ્રત્યે દ્વેષ। સમજી લેજો આ દ્વેષની પેદાશ કેવી રીતે થાય છે। જેટલી રાગની તીવ્રતા હશે એટલી દ્રેષ્ટની પણ તીવ્રતા હશે।
ક્ષણિક રાજા, રાજાએ કોણિકને રાજ આપ્યું અને હલવિહળને હાર, હાથી અને કુંડલ આપ્યા। હવે એક વખત હાથી ઉપર બેસીને હલવિહળની પત્નીઓ નીકળી અને કોણિકની પત્ની પ્રભાવતીએ આ જોયું। હાર અને કુંડલ સુંદર લાગતા હતા। પ્રભાવતીએ પોતાના પતિને કહ્યું, જુઓ આ રાજ તમારું છે કે બીજા કોઈનું? રાજ જો તમારું હોય તો આ તો હાથી ઉપર આ કુંડલ અને હાર પહેરીને હલવિલની પત્ની નીકળે અને હું એમને એમ રહી જાઉં, આ રાજ તમારું કે બીજા કોઈનું? આ ચાવી ટાઈટ કરવાની રીત છે. હાર ને હાથી પ્રત્યે રાગ થયો, આ શક્તિ થઈ. કથા એવી દુઃખદ છે કે તેના કારણે યુદ્ધ થયું અને એ યુદ્ધમાં 1,80,00,000 માણસોનો સંહાર થયો. પરિણામ એ આવ્યું કે ચેચનક હાથી હાર અને કુંડલ કોઈના ન રહ્યા. યુદ્ધ થયું અને કેટલાય માણસો ખતમ થયા, પરંતુ એના મૂળમાં કોણ? રાગ હશે તો દેશ આવ્યા વગર રહેશે નહીં. તમે ભલે પ્રેમના ગીતો ગાઓ અને પ્રેમની વાતો કરો, પણ એનાથી જીવનમાં પરિવર્તન નહીં આવે. રાગ દ્વેષને લાવ્યા વગર રહેશે નહીં. એટલા માટે કહ્યું કે વસ્તુ નિમિત્તે વ્યક્તિ ઉપર દ્વેષ થાય છે. પદાર્થ જડ, વસ્તુ જડ અને તેના નિમિત્તે જીવતા માણસની સાથે દ્વેષ. કુટુંબમાં ઘરમાં આગ લાગે છે તે કાંઈ અમસ્તી લાગતી નથી. રાગની આગ લાગે છે, બધી આગ ઓલવાઈ જાય, પણ રાગની આગ ઓલવાતી નથી. આ રાગ નિમિત્તે દ્વેષ જુઓ, આ પૃથક્કરણ જુઓ. રાગ વગર દ્વેષ નહીં થાય અને રાગ ગયા વગર દ્વેષ નહીં જાય.
ફરીથી સમજી લો, ગમે તેટલી પ્રેમની વાત કરો, લોકો કરે છે, કરે જ ને છે ને. પ્રેમથી રહો, હળી મળીને રહો, હસતા હસતા રહો, પણ ક્યાંથી રહેવાય વચમાં વસ્તુઓ અને પદાર્થ આવે છે ને, ઘર આવે છે ને, જમીન આવે છે ને. અમે એક ગામમાં વોરવા ગયેલા, 5-7 ઘર હશે. એક બાઈ અમારી સાથે ઘર બતાવવા આવ્યા, 3-4 ઘેરથી આહાર લીધો, પછી ત્યાં ઊભા રહ્યા અને મને કહે કે મહારાજ, ઓલું સામુ દેખાય છે તે પણ જૈનનું ઘર છે, તમે ત્યાં જાઓ. મેં કહ્યું કે તમે સાથે નહીં આવો. ના, એક ઘેર હું પગ મૂકતો નથી. મેં પૂછ્યું એમ કેમ, કોણ છે? તો કહે મારો સગો ભાઈ છે અને અમારે 3-4 વર્ષથી 5 ફૂટના ઓટલા માટે કેસ ચાલે છે. 5 ફૂટના ઓટલા માટે કેટલા વેર વિરોધ, સામાયિક અને પ્રતિક્રમણ કરે છે, ઉપવાસ કરે છે, મિચ્છામી દુકડમ બોલે છે, પણ 5 ફૂટનો ઓટલો કોનો? તે નક્કી થવું જોઈએ. આ રાગનું જોર છે, રાગની તાકાત છે. જગતમાં ચારે તરફ જો કંઈ પીડા હોય તો રાગની પીડા છે. શાસ્ત્રો એમ કહે છે કે વસ્તુ પ્રત્યે રાગ થાય છે અને જીવ પ્રત્યે દ્વેષ થાય છે.
પુનરાવૃત્તિ કરીને કહું છું કે વસ્તુ પદાર્થ પ્રત્યે રાગ થાય છે અને દેહ પ્રત્યે પણ રાગ થાય છે. દેહ પણ જડ છે, તે નિમિત્તે અંદર દ્વેષ થાય છે. દ્વેષ થયા પછી ચારે કસાયો પોતાના કામે લાગી જાય છે. છેલ્લી વાત, આ રાગ અને દ્વેષ એ બંને આત્માને ભૂલાવીને પણ પર વસ્તુમાં જ જે તન્મયતા કરાવે છે, એ તન્મયતા કરાવનાર પરિબળને અજ્ઞાન કહેવાય છે. જ્ઞાનનું જેમ કામ છે તેમ અજ્ઞાનનું પણ કામ છે. અજ્ઞાન પરના પોતાપણાની ભ્રાંતિ કરાવે છે. માટે કહ્યું છે કે રાગ દ્વેષ અને અજ્ઞાન વગેરે કર્મોના ઉદયમાં ન અર્ચતણાતા સર્વ પર પદાર્થોથી પોતાનું સ્વરૂપ ભિન્ન જાણીને એમાં સ્થિર થવું એ જ મોક્ષનો માર્ગ છે. શું સાધના કરવાની, શું ધર્મ કરવાનો, તેની ઉપાસના કરવી, પરમાત્માની, સદગુરુની, સત્શાસ્ત્રની, સદ્ધર્મની, પરમાત્મા એ જ હોઈ શકે જેવો પોતે સ્વયં વિતરાગ છે, રાગદ્વેષથી મુક્ત છે. સદગુરુ પણ એ જ હોઈ શકે કે જેવો રાગદ્વેષને જીતવા માટેનો પ્રપંચ પ્રચંડ પુરુષાર્થ કરે છે. સત્શાસ્ત્રો એ જ હોઈ શકે જેમાં રાગદ્વેષને કેમ જીતવા તેની પ્રક્રિયા બતાવી હોય, અને સદ્ધર્મ પણ એ જ હોઈ શકે જેનાથી રાગ દ્વેષ જીતાતા હોય.
જે અંશે રે નિરૂપાધિક પણ તે જાણો રે ધર્મ, સમ્યક દ્રષ્ટિ ગુંઠાણા થકી જાવ લહે શિવ શિવ શર્મ. જેટલા જેટલા અંશમાં રાગની ઉપાધિ, દ્વેષની ઉપાધિ, અજ્ઞાનની ઉપાધિ ઓછી થાય, તેટલા અંશમાં ધર્મ ધર્મનું સરવૈયું કાઢવું હોય તો ઉપાય એ છે કે રાગ દ્વેષ જેટલા ઘટ્યા એટલે ધર્મ વધ્યો. જેમ જેમ રાગ દ્વેષ અજ્ઞાન ઘટતા જાય તેમ તેમ ધર્મ ખીલતો જાય. એક ક્ષણ એવી આવે કે રાગ દ્વેષ અજ્ઞાન સંપૂર્ણપણે દૂર થાય, પરિપૂર્ણ વિતરાગતા પ્રાપ્ત થાય, પરિપૂર્ણ ધર્મ એનામાં પ્રગટ થાય. આવો પરિપૂર્ણ ધર્મ પ્રગટ થાય એવી અવસ્થાને મહાપુરુષોએ મોક્ષ કહ્યો છે. આવો મોક્ષ જેનાથી પ્રાપ્ત થાય તે જ મોક્ષનો પંથ છે. ફરીથી, ધર્મો અનેક હોઈ શકે નહીં, ધર્મો અલગ અલગ હોઈ શકે નહીં, ધર્મના સંપ્રદાય કે મત હોઈ શકે નહીં, માન્યતા હોઈ શકે નહીં, ધર્મ કોઈ વ્યક્તિનો હોઈ શકે નહીં, ધર્મ કોઈની મિલકત નથી, થાપણ નથી. ધર્મ એ પ્રાણી માત્રનો અધિકાર છે, ધર્મ વસ્તુનો સ્વભાવ છે. જેને ધર્મ કરવો છે તેને પરમકૃપાદેવ કહ્યું કે મુખ્ય આ સાધનો છે, બાકી બધી સાધના આના માટે કરવાની છે. આ સામાયિક, આ પ્રતિક્રમણ, પૂજા, દેવદર્શન, દેવવંદન, ઉપવાસ, તપ, સત્સંગ, સ્વાધ્યાય, શાસ્ત્ર વાંચન, તત્વ વિચાર, ભક્તિ, આ બધું શેના માટે છે? આ મુખ્ય ગાંઠ તોડવા માટે છે. હરપળે અંદર જોવું પડશે, બીજા તરફ જોવાની વાત નથી કરતા. બીજા તરફ જોવાનું આપણે બહુ નિષ્ણાંત છીએ. બીજાના રાગ દ્વેષ ઘટ્યા તો તેનો તાળો આપણી પાસે છે. પરંતુ ભાઈ, તારો તાળો તો મેળવ, બીજાના રાગ દ્વેષ ઘટ્યા કે ન ઘટ્યા તેનું તારે શું કામ છે, પણ તારા પોતાના રાગ દ્વેષ કેટલા ઘટ્યા તે જો. મહાપુરુષો કહે છે કે રાત દિવસ શેનો વિચાર કરવો, શાનું ચિંતન મનન કરવું? આપણા રાગ દ્વેષ અજ્ઞાન કેટલા ઘટ્યા, છૂટ્યા, તૂટ્યા, ઓછા થયા, દબાયા, ઉપશમ પામ્યા, ક્ષય પામ્યા તે વિચારો. તેનું બળ કેટલું? રાગ દ્વેષનું બળ તૂટતું જાય પછી તમારું આત્માનું બળ વધતું જાય, તેનું નામ અધ્યાત્મ. અને રાગ દ્વેષનું બળ વધતું જાય અને તમારું બળ ઘટતું જાય તેનું નામ સંસાર. તમારું બળ શેનાથી વધશે? પૈસાથી નહીં, સત્તાથી નહીં, રૂપથી નહીં, બહારના પદાર્થોથી નહીં. જેટલા રાગ દ્વેષ ઘટે એટલું તમારું બળ વધે અને જેટલા રાગ દ્વેષ વધે એટલું તમારું બળ ઘટે. આત્મબળ એ સૌથી મોટું બળ છે. ગૌતમ સ્વામીએ કેશીકુમારને પ્રશ્ન કર્યો કે પ્રભુ, હું આપને જોઉં છું, આપ મુક્ત અને સ્વતંત્ર લાગો છો, કોઈ બંધન આપનામાં દેખાતું નથી, આપ બંધનથી કેવી રીતે મુક્ત બન્યા? કેશીકુમાર ભગવાન પાર્શ્વનાથના ગણધર છે. તેઓ મહાવીર સ્વામીના શિષ્ય ગણધર ગૌતમ સ્વામીને પૂછે છે. બંને પ્રેમથી મળ્યા છે, સાથે બેસીને ચર્ચા કરે છે. તે વખતે ગૌતમ સ્વામીએ કહ્યું, રાગા દોષા પાદો તિવા નેહ પાસા ભયંકર, તે છિદ્દિંતુ જહાનાયમ વિહરામી જહકમ. ઉત્તરાયધન સૂત્ર. કેશીકુમાર
રાગ દ્વેષ મોહ વગેરે તીવ્ર સ્નેહ પાસો છે, મજબૂત પાસો છે, મજબૂત બંધન છે. પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી જ્ઞાનની ધારધારા તલવારથી એ પાસો છેદીને મુક્ત બનીને અમે વિહરી રહ્યા છીએ. અમારા જીવનમાં હવે દુઃખ નથી, ભય નથી, ચિંતા નથી, શોક નથી. આવી અવસ્થા અમને પ્રાપ્ત થઈ છે. આનું નામ ધર્મ. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગાંઠ છે. કર્મનો માલ આ ગાંઠમાંથી તૈયાર થાય છે અને રાગ દ્વેષ અજ્ઞાન આ ત્રણેય તેમાં સાથે હોય છે. અજ્ઞાન વગર રાગ નહીં અને રાગ વગર દ્વેષ નહીં. આ રાગ દ્વેષ અને અજ્ઞાન આ ત્રણેયનું એકત્વ એ ગાંઠ. એ ગ્રંથિથી નિવૃત્તિ થાય તો કર્મબંધ છૂટે. લોકો કહે છે, બહુ સાંભળ્યું, હવે નિવૃત્ત થવું છે. લોકોની ભાષા અને સમજ અદ્ભુત હોય છે. આપણને થાય કે ફળદ્રુપ ભેજું છે, કેટલું સાંભળવું. બસ બહુ બસ બહુ થયું, કેટલાય આશ્રમોમાં જઈ આવ્યા પણ ક્યાંય ઠરીને રહી શકતા નથી. એક ઠેકાણે ઠરવું, કોનામાં ઠરવું, બહાર ઠરવા જેવું છે જ નહીં.
બસ આટલું વિચારીએ, પછી સમય હશે તો આગળ લેશું. વિચારણા છે આપણી 100મી ગાથા આત્મસિદ્ધિની, જેમાં આપણે ગઈકાલે જે વિચારણા કરી આગળ વધારતા મહારાજ સાહેબ અહીંયા આપણને એ કહે છે, આખું જગત ધર્મ ધર્મ એમ કરતું ફરે છે. આપણે જોઈએ છીએ, આપણા અનુભવની વાત છે, કોઈ પણ મનુષ્ય હોય એ કોઈને કોઈ ધર્મમાં છે જ. ધર્મ ની ભલે જુદી જુદી માન્યતા હોય, ધર્મ વિશેના જુદા વિચારો હોય, ધર્મ વિશેની અલગ અલગ પરંપરાઓ હોય, પણ ધર્મને નામે કોઈને કોઈ પ્રકારે આ જીવ ત્યાં પ્રવૃત્તિ કરે છે. એ પ્રવૃત્તિ સફળ નિષ્ફળ એ બધું પછીની વાત છે, પણ ધર્મને નામે પ્રવૃત્તિ અચૂક કરે છે. જંગલની અંદરમાં કોઈ આદિવાસી હોય જ્યાં મંદિર પણ નથી, મસ્જિદ નથી, ઉપાશ્રય નથી, દેરાસર નથી, એ પણ ધર્મ કરે છે. કોઈ પથ્થર, કોઈ વૃક્ષ, કોઈ આકાશની અંદરમાં ઉગતા તારા ચંદ્ર સૂર્યો, કુદરતની કોઈ પણ એને માની મસ્તક નમાવી અને એ માને છે કે હું ધર્મ કરું છું. એમ કોઈને કોઈ પ્રકારે પ્રત્યેક જીવ મનુષ્યની વાત છે એ આ ધર્મ તો કરે છે. અહીંયા પણ એ જ કહ્યું, આખું જગત ધર્મ ધર્મ એમ કરતું કરે છે, પણ ધર્મનો મર્મ જાણતા નથી. મર્મમાં ઘણી વસ્તુ આવે, ધર્મનું સ્વરૂપ જાણવું, એનું પરિણામ જાણવું, એના રહસ્યો, એની ક્યાં અપેક્ષાથી કંઈ કહેવાયું છે એ જાણવું, એમાં હેય ઉપાધેયનો વિવેક કરવો, શું કરવા જેવું છે, શું છોડવા જેવું, આ બધા મર્મ છે, ધર્મના મર્મ છે, એ સમજવા પડે. તો જ્યાં સુધી ધર્મનો મર્મ પકડાય નહીં, આપણે એક દવાની બોટલ લાવીએ ને અને જરા જાગૃત હોઈએ તો એ પણ જોઈએ છે કે એમાં કન્ટેન્ટ શું છે. ડૉક્ટરે લખી આપી છે, દવા સ્ટોરમાંથી લઈ આવ્યા છે, તો એની કન્ટેન્ટ શું છે એ જોઈએ છે. ભલે એમાં પૂરી સમજ પડે ન પડે બધી પછીની વાત છે, પણ જોવાનું એક વખત ઈચ્છા થાય કે આમાં કેલ્શિયમ વધારે છે કે આની અંદરમાં આ દ્રવ્ય ફોસ્ફરસ છે કે આમાં આ છે તે છે, કેટલું જોઈએ છે. તો જે એક દેહના ક્ષણિક રોગને માટે થઈને સાવધાની છે, એટલી આ ભવરોગને મટાડવા માટે, ધર્મનું સ્વરૂપ જાણવા માટે આજીવ સાવધાન નથી. અને જે પકડાઈ ગયો એને પોતે ધર્મ માની લીધો, અને એને માની અને એને પાલન પણ બરાબર કરે, એ ધર્મ જેટલું એણે પોતે સ્વીકાર્યો એટલા ધર્મનું પાલન એ બરાબર કરશે. પણ મર્મ પકડાયો નથી, એના કારણે એ ધર્મનું જે પરિણામ આવવું જોઈએ એ પરિણામ એને ખરેખર મળે નહીં, કંઈક વિપરીત મળે. કોઈ પણ ક્રિયા નિષ્ફળ નથી, કૃપાળદેવે કહ્યું છે, એટલે એ જે ધર્મ કરે છે એની ક્રિયા પણ નિષ્ફળ નથી, પણ કંઈક વિપરીત ફળ આપે. દવા લીધી, રોગ મેટો કે નહીં પણ આડ અસર થાય, આવું બને, એવું થાય છે. કારણ કે જે રોગ માટે જે દવા આ જીવને આ મનુષ્યને એની તાસીરને અનુકૂળ છે એ એને કામ કરે, પણ જરાક એમાં ગડબડ હોય તો પછી કહે કે આ દવા ફાવી નહીં, અથવા તો રિએક્શન આવ્યું. એમાં એ ધર્મના રિએક્શનમાં આપણે છીએ, આપણે સપડાયેલા છીએ ધર્મના રિએક્શનમાં, ધર્મનું પરિણામ આપણને મળતું નથી. એ બતાવે છે કે આ ધર્મ જે છે એ કંઈક બીજી, એ કંઈક એમાં અંદર હજી રહ્યું છે, કછું ઓર રહાવું સાધન છે, આ હજી કછું ઓર પકડાયું નથી. એટલે ધર્મ અને નામે બધું કરીએ, વ્રત જપ તપ અપવાસ તીર્થયાત્રા દીક્ષા ઘણા પ્રવચનો સ્વાધ્યાયો કેટલાય નહીં મૂંડીને શિષ્યો બનાવવા, બધું ધર્મને નામે થાય, પણ એથી ધર્મનો મર્મ પકડાયો છે એમ કહી શકાતું નથી. ધર્મ તો એ જ કે જે જીવને મોક્ષનું કારણ બને. બહુ ટૂંકી વ્યાખ્યા આપી છે ભગવાને, ધર્મ એ જ કે જે મોક્ષનું કારણ બને. આટલા વખતથી આ ધર્મ કર્યો આપણે જ કહી શકીએ છીએ, અમે આ 40-50 વર્ષથી આ સત્સંગમાં આવીએ છીએ, અમે ધર્મ કરીએ છીએ, અમારો મોક્ષ નિશ્ચિત છે કહી શકીએ? કેમ નથી કહેતા? કારણ કે હજી ધર્મના મર્મ સુધી ગયા નથી. ધર્મને નામે ક્રિયા કે બીજા જે કંઈ આપણને કહેવામાં આવ્યા હોય બધું આપણે વર્તવાનો પ્રયત્ન કરીએ, પણ મર્મ ન પકડાય ત્યાં સુધી એ કહી નથી શકાતું. એ તો કૃપાળુ દેવા કોક જ કહે કે દેહ એક જ ધારીને જાસુસ, કેટલાય કહ્યું આવું, કોણે કહ્યું, બીજા કોઈ કહ્યું? આવે છે લક્ષ્મણ, દેહ એક જ ધારીને જાસુસ સ્વરૂપ સ્વદેશ, એ ધર્મનો મોર પકડો છે. સાચા ધર્મ ઉપર ચાલ્યા એટલે એનામાં એ ખુમારી આવી અને કહી શક્યા હવે દેહ એક જ ધારીને. આપણે કહી શકીએ કેટલા દેહ ધારીને જાશું? છે કઈ નિશ્ચિત? આવે છે કા નિર્ણય નથી થતો? એ કહે ને આપણે ન કહી શકીએ? કોઈ કારણ નથી. કારણ આ જ છે, એ ધર્મનો મર્મ સમજી અને ધર્મને આરાધન કર્યું. આપણે ધર્મનો મર્મ સમજ્યા વિના ધર્મનું આરાધન કર્યું. એણે પહેલા પાયો બનાવીને, પાયો બરાબર મજબૂત કરી અને પછી ઇમારત ચણી. આપણે સીધી રેતી ઉપર ઇમારત ચણવાનું કામ કરીએ છીએ, બસ આટલો ફરક છે. ઇમારત તો બે બનાવીએ છીએ, પણ આ ફરક. આ વાતને સમજવી પડે. આખું જગત ધર્મ ધર્મ કરે, મર્મ જાણતા નથી. જો ધર્મનો મર્મ જાણી રાગ દ્વેષ ન કરતા સંભવમાં વર્તે તો બે કામ થાય, જૂના કર્મોની ગાંઠ છૂટી જાય અને નવા ન બનતે. આ જીવને મોક્ષ પ્રાપ્તિમાં અવરોધ આ જ છે, કર્મનો. કર્મ જેના પૂરા થયા એને ન જવું હોય તો એ મોક્ષે જવું જ પડે ફરજિયાત. જેના કર્મ સર્વથા ગયા એણે મોક્ષે જ ગયા વગર રસ્તો જ નહીં, એને કોઈ બીજી ચાર ગતિમાં કોઈ રાખશે નહીં. એને ક્યાંય રહેવું હશે તો કોઈ એને રહેવા નહીં દે, ધક્કો મારીને કાઢશે. ભાઈ તું ભૂલો પીડો, અહીં તારું કામ નથી, તારી પાસે કર્મ ક્યાં છે? આ સંસાર ભોગવવા કર્મ જોઈએ, તારી પાસે છે? તો કે ના, મારી પાસે કાંઈ નથી, તો ભાગ. હા, એવી અવસ્થા છે. એ કેવું છે અહીંયા કે કર્મ જૂના તૂટે અને નવા ન બંધાય તો જ એ ધર્મ કર્યો એમ આપણે કહી શકીએ. બાકી ઉપચારથી કહી શકીએ કે અમે વાણિયાને, અમે જૈનને, પણ હવે વાણિયાના કે જૈનના જે મૂળભૂત અપેક્ષા છે એ પ્રમાણે જીવનું વર્તન ન હોય તો હવે એને શું કહેવું? આપણે કોઈક માણસની સાથે આમ જરાક ગુસ્સામાં આવીએ અને સારું વર્તન ન હોય તો આપણે ગુસ્સામાં સંસારમાં કહી દઈએ છે વાણિયાનો દીકરો છો, આવું કરે છે? પણ એ પ્રશ્ન પોતાની જાતને પૂછે તો કેટલું કામ થાય, એ નથી કરવું. આંગળી બીજા તરફ ચીંધવી પોતા તરફ નહીં, પોતે પોતાની જાતને પૂછે એટલે તું જૈનનો દીકરો થઈને આમ એ. અને પછી તો એને બાના હાજર હોય, મારે કરવું નહોતું પણ હવે આમણે આમ કહ્યું ને અને આમ કહ્યું ને એટલે મારે કરવું પડ્યું. દોષારોપણ અન્ય ઉપર, આ આવો ધર્મ આપણે કરીએ તો આપણને પરિણામ ન મળે, પ્રભુ ન મળે, સમજવું પડે. અને કર્મ જે છે એ કર્મની ગાંઠ છૂટવી જોઈએ, નવી ન બંધાવી જોઈએ, બે વાત થવી જોઈએ. નહીં તો થાય છે એવું, જૂની છૂટે છે ને નવી આવે છે. એક વસ્ત્ર જૂનું થયું એટલે કાઢી નાખ્યું, જગ્યાએ નવું આવ્યું, શું ફરક પડ્યો? એવું જ આ કર્મની અંદરમાં જૂનું કર્મ બે ચાર ઉપવાસ કરી અને નિર્જરા કરી લીધી, ગયું, નવું ચાલુ, એનું પરિણામ શું આવે? કર્મબંધન કરાવનારા બે જે પરિબળો છે એમાં મુખ્ય પરિબળ છે રાગ. આપણે કહીએ છીએ ભગવાનને શું ઉપમા આપીએ છીએ, વિતરાગ, એટલે રાગ રહિત અવસ્થા. બસ આટલું જ ભગવાનના આ એક જ વિશેષણ બસ છે, વિતરાગ, બધું આવી ગયું. એ રાગ રહિત થયા બસ પૂરું થયું, બીજા કોઈ વિશેષણની જરૂર નથી. એના કેટલા અનુયાયીઓ હતા ને કેટલા શિષ્યો કર્યા ને, પછી એમાંથી કેટલા સંપ્રદાયો થયા ને, કાંઈ જરૂર નથી એ વિચારવાની. ભગવાન રાગ રહિત થયા, બસ લક્ષ્ય કરવા જેવો એક જ છે, માટે વિતરાગ થયા. તો મુખ્ય પરિબળ હોય તો કયું છે? રાગનું. રાગ એટલે રંગ, રાગ એટલે રસ, રાગ એટલે આકર્ષણ, ખેંચાણ, રાગ એટલે પ્રલોભન, રાગ એટલે મજા, સુખ, રાગ એટલે લીનતા, અને રાગ એટલે ડૂબવું. રાગ આ બધું કરી શકે છે. જે પદાર્થ પ્રત્યે રાગ થાય છે ત્યાં આ જીવ ભાન ભૂલે છે, અને એની પાછળ એટલો રચો પચો થઈ જાય કે કોઈ પણ પ્રકારે એ પદાર્થનો વિયોગ સહી ન શકે. જે પદાર્થ પ્રત્યે રાગ થાય એ પદાર્થનો વિયોગ સહન ન થાય એનાથી. એમાંથી પછી જન્મે સીધા કસાયો, પેલા ક્રોધ આવે, એમ એક પછી એક બધા કસાયો આતે બધું એમાંથી પછી એમાંથી જ ઊભું થાય, કારણ કે એને વિયોગ સહન ન થયો, આના પ્રત્યે રાગ છે. આ જરાક આઘું પાછું થાય, જેસુખભાઈ ક્યાં મૂક્યું તમે? કાલ તો અહીંયા હતું, થઈ ગયું તરત ચાલુ, બસ આ મુશ્કેલી. રાગ આવ્યો ને એ બધું કે માત્ર રાગના ઉપર આધારે. દ્વેષ પણ રાગમાંથી જન્મે છે, એ પણ સમજી લઈએ. દ્વેષ પણ રાગમાંથી જન્મે છે. કોના પ્રત્યે દ્વેષ થાય? જેના પ્રત્યે પૂર્વે રાગ કર્યો હોય એના પ્રત્યે. કા જેના પ્રત્યે રાગ કર્યો એ કંઈક મારાથી વિપરીતપણે પ્રવર્તે છે એટલે એના પર દ્વેષ ચાલુ થઈ ગયો તરત જ. છોકરો આપણા કયામાં હતો, પરણાવ્યો, વહુનો થઈ ગયો, થઈ ગયો ને ચાલુ, ત્યાંથી ત્યાં સુધી રંગે ચક્કે પરણાવ્યો, લાખો રૂપિયાનો ખર્ચો કર્યો, હા કેટલો શેરીમાં જઈને બેન્ડ વજાયરે નાચ્યો, બધું કર્યું, પછી ક્યાં ગયો એ રાગ? બસ તરત જ દ્વેષમાં પરણ. કાં મને હવે અનુકૂળ નથી છોકરો, મને પ્રતિકૂળ થઈ ગયો, બસ પછી ગયો. કોણ થયો? જેના પર રાગ કર્યો હતો તે. બહુ સ્પષ્ટ ગણિત છે, રાગ ન હોય તો દ્વેષ પણ ન હોય. અને આ બેન આ બંને રાગ અને દ્વેષ કે જેમાંથી ઉદ્ભવે છે એને જ્ઞાની કહે છે અજ્ઞાન. આપણે એમ કહીએ કે અમને જ્ઞાન છે, પણ જ્ઞાન હોય તો એનું પરિણામ આ જ છે કે રાગ દ્વેષ ન હોવા જોઈએ. એટલે એની ચકાસણી બહુ સીધી ને સરળ છે. આપણને રાગ કે દ્વેષ થાય છે, થતા હોય તો જ્ઞાન નથી, અજ્ઞાન છે. જ્ઞાન અને અજ્ઞાનમાં આટલી જ માત્ર પાતળી ભેદરેખા છે, ત્યાં જ્ઞાનનો અભાવ નથી. અજ્ઞાનમાં પણ જ્ઞાન ભારો ભાર ભર્યું છે, પણ વિપરીત છે. જે જીવને કલ્યાણકારી નથી એવું જ્ઞાન છે, એના આધાર ઉપર રાગ અને દ્વેષની આખી ઇમારત ઊભી થાય છે. આગળ 51 પાના ઉપર પહેલા ઉપના પારંગમાં કહે છે, રાગ ન કરવો હોય તો શું કરવું? આટલી આપણે આટલી વાત જાણી કે રાગથી આમ માઠું પરિણામ આવે છે, તો હવે કહે છે કે રાગ ન કરવો હોય તો શું કરવું? રાગ ન કરવો હોય તો ઉદાસીનતા રાખવી. ઉદાસીનતા એટલે ઉપેક્ષા ભાવ. ઉદાસીનતાનો અર્થ પારમાર્થિક શબ્દોમાં આ રીતે સમજવાનો. વ્યવહારમાં તો આપણે એમ કહી દઈએ કે હમણાં કેમ ભાઈ આજ ઉદાસ દેખાવ છો, કાંઈ તબિયત બરાબર નથી, એવી ઉદાસીનતાની વાત નથી આ. હા ઘણી વખત આપણે વ્યવહારમાં તેમ કહીએ કેમ ભાઈ આ જરાક ઉદાસ દેખાવ છો, પણ આ ઉદાસીનતા જુદી વાત છે. વસ્તુ પ્રત્યે જે રસરૂચિ છે એ રસરૂચિ ઘટી હોય અને જે ભાવ આવે એને ઉદાસીનતા કહેવાય. તૂટી હોય તો બહુ મોટી વાત છે, પણ ઘટી હોય ને તો પણ એના પ્રવર્તનમાં ફરક પડી જાય અને એ સાચી ઉદાસીનતા છે. પદાર્થ પ્રત્યેનો રાગ મોહ ભાવ ઘટ્યો એ ઉદાસીનતા. ઉપેક્ષા ભાવ, આ વસ્તુ ચાલે છે ચાલે છે, કામ લીધું બંધ થઈ ગઈ મૂકી દો, પછી એના પર ક્લેશ કરીએ, હજી કાજે કાલે જ લીધી ને બોલાય મને ઠગી લીધો ને આના 50 રૂપિયા આપ્યા ને બે દિવસે કામ નહીં, આ બધું કરવાની કોઈ આવશ્યકતા નથી, ત્યાંથી દ્વેષ જન્મે છે. એટલે આ અને એ કોણે કામ કર્યું? જીવે અજ્ઞાને કામ કર્યું. જ્ઞાન હોય તો આ કામ ન કરે, જ્ઞાન હોય નથી ચાલતી મૂકી દો, વાત પૂરી. કોઈ પણ વસ્તુ વગર જીવ ચલાવી લે છે, આપણે મોટા પુરુષોમાં જોઈએ છીએ એને બધી વસ્તુ ચાલે, એને ક્યાંય ક્લેશ નથી, આ ઉદાસીનતા છે. કોઈ પણ પદાર્થ હતી એ ક્યાંય એને રાગ બુદ્ધિ નથી, આના વિના નહીં ચાલે એવો ભાવ નથી. જે હોય તે ચાલશે, જેવું હશે તેવું ચાલશે, જેમ હશે તેમ ચાલશે. આ બધી મહાપુરુષોના લક્ષણો છે. ઉદાસીનતા, આ ઉદાસીનતા છે. ઉદાસીનતા જોશે અને કૃપાળદેવનું વચન મૂક્યું, અધ્યાત્મ કી જનની અકેલી ઉદાસીનતા. આખો અધ્યાત્મ ઉદાસીનતાના આધાર ઉપર ટેક્યો છે. ત્યાગ, વૈરાગ્ય, આ બધું શું છે? ઉદાસીનતામાંથી આવે. જીવની અંદરમાં ઉદાસીનતા ના આવી હોય તો ત્યાગ વિરાગ પણ ન ટકે. કદાચ આવેશમાં લઈ લીધો હોય ત્યાગ વિરાગ લઈ અને સાધુ થયો હોય તો પછી એનું ઠેકાણું નહીં, ત્યાં ટકે કે ભાગી જાય બને. અંદરની ઉદાસીનતા અને વૈરાગ્ય ભાવ હોય તો ક્યાંય પ્રગતિ કરીને નીકળી જાય બહાર. જગતના સર્વજીવો પ્રત્યે પછી કહે છે કે આને કાઢવાના બીજા ઉપાયમાં કહે છે, જગતના સર્વજીવો પ્રત્યે મૈત્રી હોય, દ્વેષ જાય તો મૈત્રી આવે. દ્વેષ અને મૈત્રી, જેના પ્રત્યે મૈત્રી હોય એના પ્રત્યે દ્વેષ નથી આવતો. ક્યાં સુધી? જ્યાં સુધી મિત્રતા ટકી છે ત્યાં સુધી. નાનપણનો ગોઠિયો છે, ભાઈબંધ છે, 30-40-50 વર્ષનો સંબંધ છે, મિત્રતા બરાબર. પણ એ મિત્રતાની અંદરમાં એક જ વખત કોઈ જગ્યાએ વિક્ષેપ ઊભો થઈ ગયો કે મેં આના પર વિશ્વાસ મૂક્યો, 5 લાખ લઈ ગયો, મોઢું દેખાડતો નથી, જુઓ પછી મજા. 2 દિવસનું કહીને લઈ ગયો તો, પણ આજે મહિનો થયો હજી ભાઈ મને મોઢું દેખાડ્યું નથી. હવે મિત્રતા ટકે? તરત જ દ્વેષ બુદ્ધિ ચાલુ થઈ જાય. મૈત્રી અને દ્વેષ પરસ્પર વિરોધી વસ્તુ છે. જુઓ, પણ ક્યાં થયો? મિત્ર પ્રત્યે થયો. 40-50 વર્ષની મૈત્રી હતી, દોસ્તી હતી, એના ઉપર થયો. અજાણી વ્યક્તિ ઉપર નથી થતો દ્વેષ. જે વ્યક્તિ એને ઓળખતા નથી, જાણતા નથી, એના ઉપર દ્વેષ નહીં થાય. પણ આને ઓળખીએ છીએ, એના પાસે રાગ કર્યો, મોહ કર્યો, પણ એ કેવો હતો? અપેક્ષિત હતો. અપેક્ષા એ હતી કે મને હંમેશા અનુકૂળ આવે, મને પ્રતિકૂળ એવું કાંઈ પણ કામ ન કરે એ મારો મિત્ર. અને એ જો પ્રતિકૂળ કરે તો હવે શત્રુ. દ્વેષ બુદ્ધિ ચાલુ. જગતના સર્વજીવો પ્રત્યે મૈત્રી હોય, દ્વેષ જાય તો મૈત્રી આવે. જેટલો પદાર્થો પ્રત્યે, વસ્તુ પ્રત્યે અને સંયોગો પ્રત્યે રાગ, એટલો વ્યક્તિ પ્રત્યે દ્વેષ. સમજી લેજો આ દ્વેષની પેદાશ કેવી રીતે થાય છે. જેટલી રાગની તીવ્રતા હશે તેટલી દ્વેષની પણ તીવ્રતા હશે. આપણને કોઈક પાડોશીનો છોકરો ને આપણે કંઈક કામ બતાવ્યું હોય, પાડોશીના છોકરાને કીધું કે તું બહાર જાય છે ને, એક કામ કરજે ને, તું વળતા આવ ને ત્યારે આ વસ્તુ આ દુકાને જરા લેતો આવજો. ભલે કાકા, લઈ આવીશ. આવ્યો, ભૂલી ગયો. આપણે પૂછ્યું શું થયું તો કે ભૂલી ગયો. અરે બેટા, મારે જરૂરી હતું. બસ આટલું કહીને વાત પૂરી કરી નાખીએ. કારણ કે પાડોશીનો છોકરો હોય, એ જગ્યાએ પોતાનો છોકરો હોય તો કંકાસ ચાલુ કરી દે. આટલું તમને ભાન નથી, તમને આટલી સમજ પડતી નથી, તમને કેટલી વાર કેવું હે, આખો ટોન ફરી ગયો ને. કારણ કે ઓલો પર છે, આને 6 મહિનો છે પોતાના છોકરાને. એટલે ત્યાં, એટલે જ્યાં રાગ કર્યો છે, છોકરો છે, મમત્વ છે, ત્યાં દ્વેષની માત્રા વધારે. અન્ય પ્રત્યે એટલો દ્વેષ નહીં થાય. સમજી, વ્યવહારિક દ્રષ્ટાંતમાં આપણને બધી વસ્તુ મળે છે. આ જીવ જાણે છે બધું, માત્ર એક જ તકલીફ છે, એને કરવું નથી. જાણ્યા પછી અનુસરવું નથી, આ મોટી મુશ્કેલી છે. બધું જાણે છે, બધી ખબર પડે છે, પણ કરવું નથી, ગાંઠવાળી છે. અને પછી દોષારોપણ અન્ય ઉપર કરવું છે. આમણે મને આમ કીધું ને, આમણે મને આમ કીધું ને, આમણે આમ કીધું ને, પછી હું ભરમાય. એટલે તારી બુદ્ધિ ક્યાં ગઈ હતી? ક્યાંય ચરવા ગઈ હતી? હા, કે તું એમ કહે છે કે આણે આમ કહ્યું. આવી વાત કહે છે, જગતમાં રાગ, રાગમાંથી જન્મે છે દ્વેષ, અને રાગ અને દ્વેષ બંનેમાંથી બહાર નીકળવું પડશે. આ જીવે મોક્ષનો માર્ગ તો આ જ છે. રાગ દ્વેષ જ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જેથી એ જ મોક્ષનો. બીજો કોઈ ઉપાય જ નથી. જકાર વાપરો છે ભગવાને, એ જો. આપણે એમ કે કંઈક બીજો કંઈક આપો ને, કંઈક હોય તો અપવાદ, આના સિવાય કંઈક કરીએ. 5-25-50 લાખ આપવા હોય તો આપીએ, જો અમારું મોક્ષનો વિઝા મળી જતો હોય તો. નથી મળતો. રાગદ્વેષને લાવ્યા વગર પછી નીચેના પારામાં જો એટલે આનું કીધું શ્રેણીક રાજાનું દ્રષ્ટાંત આપીને કહ્યું કે જુઓ કેવી એક વસ્તુમાંથી એક સામાન્ય વસ્તુની અંદરમાંથી રાગ થયો મોહ થયો દ્વેષનું પરિણામ આવ્યું યુદ્ધ થયું લાખો મરાયા. વિચારો આ એક રાગનો કણિયો વસ્તુ પ્રત્યેનો મોહભાવ અને આ પરિણામ આ દ્રષ્ટાંત કથાથી સમજાયું. અને મર્મરૂપે કહે છે કે રાગ દ્વેષને લાવ્યા વગર રહેશે નહીં. રાગ છે એ દ્વેષને લઈ આવશે ગમે ત્યાંથી ખેંચી લેલા આવશે. હા રાગ દ્વેષને લાવ્યા વગર રહેશે નહીં. એટલા માટે કહ્યું કે વસ્તુ નિમિત્તે વ્યક્તિ ઉપર દ્વેષ થાય છે. કોઈ એક પદાર્થમાં જીવની રસ રુચિ પ્રીતિભાવ થયો ઈચ્છા જાગી અને ઘણા ઘણા યુદ્ધો આપણો ઇતિહાસ સાક્ષી છે ઘણા ઘણા યુદ્ધો એના કારણ માત્ર રાગ છે. આ જમાનામાં તો હવે બહુ ઓછું કદાચ બીજા સ્વરૂપે જોવા મળતું હોય છે પણ અગાઉ રાજા મહારાજાઓની વચ્ચે આ રાજસ્થાનમાં ને બધે મોટે ભાગે જે આ યુદ્ધો થયા અને અંદરોઅંદર કપાઈ મરે આખી એ સુરવીર જાત ખતમ થઈ ગઈ એનો ઇતિહાસ સાક્ષી છે. આ બધું આમાંથી જન્મ્યું. કોકની કોકનું રાજ્ય પડાવી લેવું કોકની સ્ત્રીનું અપહરણ કરવું આવા જ્યાં એનું મન લાગ્યું એને એને માટે થઈ અને એણે મહાસંગ્રામો ખેલા હજારો હમાયા પરિણામ કંઈ. અને એ પદાર્થ પ્રત્યેનો રાગ બુદ્ધિ એને આટલું બધું કરવા પ્રેરે છે. અનેક જન્મ સુધી સંતતિ ચાલુ થાય રહે એવા ઘોર પાપ કરતા એ રોકાતો નથી એક રાગમાંથી એક રાગમાંથી. રાગ દ્વેષને લાવ્યા વગર રહેશે નહીં. વસ્તુ નિમિત્તે વ્યક્તિ ઉપર રાગ થાય જો વસ્તુ છે વસ્તુ અને આ એની પાસે છે ને મારે લઈ લેવી છે એટલે જ્યાંથી દ્વેષ ચાલુ થઈ ગયો ક્લેશ ચાલુ થઈ ગયો. પદાર્થ જળ વસ્તુ જળ અને એના નિમિત્તે જીવતા માણસની સાથે દ્વેષ આશ્ચર્ય. અહીંયા કહ્યું પ્રશ્નાર્થ મૂકો મારા સાહેબે આવું જળ પદાર્થને માટે થઈને આ જીવતા માણસની સાથે તમે દ્વેષ બુદ્ધિ કરો આ તો કેવો ન્યાય આ કેવી સમજણ આ કેવું જ્ઞાન. કુટુંબમાં ઘરમાં આગ લાગે તે કાંઈ અમથી લાગતી નથી રાગની આગ લાગે છે બધી આગ ઓલવાઈ જાય પણ રાગની આગ ઓલવાતી નથી. આ રાગ નિમિત્તે દ્વેષ જુઓ આ પૃથ્વકરણ જુઓ રાગ વગર દ્વેષ નહીં જાય નહીં થાય અને રાગ ગયા વગર દ્વેષ નહીં જાય. દ્વેષને કાઢવો છે તો રાગને કાઢવો જ પડશે કેમ કે રાગમાંથી જન્મેલો છે દ્વેષ એની મેળે સ્વયં નથી એની સ્થિતિ રાગમાંથી ઉત્પન્ન થયેલી છે. એટલે અહીંયા કહ્યું કે રાગ ગયા વગર દ્વેષ નહીં જાય. પછી એક બીજું સરસ દ્રષ્ટાંત આપ્યું છે કે 5 ફૂટના ઓટલા માટે કોર્ટે ચીડાય બે ભાઈઓ કે બહારનો 5 ફૂટનો ઓટલો છે એના પરનો આ મારો છે આ ભાઈના ભાગમાં કેમ જાય. એક આવશે હજી એક કેટલાય કે આવા વ્યવહારિક દ્રષ્ટાંતોમાંથી આપણે બધું આ રોજબરોજનો અનુભવ છે એટલે આપણે કાંઈ આનાથી અજાણ નથી. નાની નાની વાતની અંદરમાં મમત્વ ભાવ જે જેને આપણે રાગનું સ્વરૂપ છે એ મમત્વ ભાવ એ પદાર્થ પ્રત્યેનો તો એના કારણે થઈ અને કાયમને માટે થઈને જીવ જ્યાં સુધી મરે ત્યાં સુધી બે સગા ભાઈઓ હોય કે બાપ દીકરો હોય કે પતિ પત્ની હોય એવી અંદરમાં ગાંઠ પડી જાય એક મરી જાય ને તો એ ગાંઠ ન છૂટે એમ નમ ચાલી આવે ભેગી અને એ ભેગી જાય એટલે બીજા જન્મની અંદરમાં કારણ કે આ ગાંઠ પડી ગઈ છે હવે જ્યાં સુધી ઉકેલ નહીં આવતા છૂટશે ને એટલે બીજા જન્મમાં એ આગળ જાય બીજા કોઈ સ્વરૂપે પણ ત્યાં પાછો એનો હિસાબ ચૂકશે થાય ત્યારે એમાંથી નિવૃત્તિ મળે. આ કર્મના સિદ્ધાંતો છે સમજવા તો પડશે. 5 ફૂટનો ઓટલો કોનો તે નક્કી થવું જોઈએ. આ રાગનું જોર છે રાગની તાકાત છે જગતમાં ચારે તરફ જો કંઈ પીડા હોય તો રાગની છે. શાસ્ત્રો એમ કહે છે કે વસ્તુ પ્રત્યે રાગ થાય છે અને જીવ પ્રત્યે દ્વેષ થાય છે. શાસ્ત્રોનું કથન લીધું છે, વસ્તુ પ્રત્યે જીવને રાગ થાય છે, જીવ પ્રત્યે નથી થતો. રાગ કરવા માટે એક કન્ડિશન છે, રાગ કરવા માટે એક બે પદાર્થ જોઈએ ઓછામાં ઓછા, એક રાગ કરનારો અને જેના પર રાગ થાય છે તે, એ બંને ભિન્ન હોવા જોઈએ. એ ભિન્ન હોય તો જ રાગ થાય, નહીં તો ન થાય. વિચારજો, જેમ કે આપણને આ શરીર ઉપર મોહ છે, રાગ છે, તો બે વસ્તુ થઈ ને, રાગ કરનારો આત્મા જુદો ને શરીર જુદું, બે છે માટે શરીર ઉપર રાગ થાય છે. જો એક હોય તો ન થાય, અને આપણે એમ કહીએ છીએ કે આ બધું એક જ છે, આમાં બે ક્યાં દેખાય છે? આ અજ્ઞાન છે, આમાં બે ક્યાંય દેખાતો નથી, અમે એક જ દેખાય છે, આમાં બે ક્યાં છે? તમને ભ્રાંતિ લાગે છે, જરા નંબર જોડાવજો, હા ચેક કરાવજો આંખનો, અમને તો એક જ છે, આમાં બે, આમાં એક જ દેખાય છે, તમને બે દેખાય છે? રાગ થયો ને તો બે છે, રાગ કરનારો જુદો અને જેના પર રાગ થાય છે જુદો, એ વિના રાગ થાય નહીં. વસ્તુ પ્રત્યે રાગ થાય અને જીવ પ્રત્યે દ્વેષ થાય. એના પછીના પારામાં કહે છે, આ રાગ અને દ્વેષ બંને આત્માને ભોલાવીને પર વસ્તુમાં તન્મયતા કરાવે છે. એક એક પરિણામ બતાવે છે શું શું થાય છે, કે જો આત્માને ભાન ભૂલાવે છે અને એ પર પદાર્થની અંદરમાં તન્મયતા કરે છે. જરાક મોહ થયો પછી ગમે તેમ કરીને એ પ્રાપ્ત કર્યો છૂટકો, જોકે પ્રાપ્ત કર્યા પછી એ ભોગવી શકશે કે કેમ એ પછીની વાત છે, પણ પ્રાપ્ત કરવા માટે છે ને પુરુષાર્થ તો કરે જ, ભોગવો તો એના અધિકારની વાત નથી. તો રાગ કર્યો એટલે એ પદાર્થ પ્રાપ્તિ માટે એને પ્રચંડ પુરુષાર્થ આરંભી દીધો, એટલે પુરુષાર્થના ફળરૂપે એને કંઈક અંશે પ્રાપ્તિ પણ થઈ. પ્રાપ્તિ થયા પછી ભોગવટો એના ભાગ્યમાં હોય તો થાય, લાખો કરોડોની સંપત્તિ જેણે મહેનત કરીને એકઠી કરી હોય અને એના રામ રામ થઈ જાય અને વાપરે છોકરાઓ અથવા તો કોઈ પણ વારસદારો કે બીજા કોઈ પણ, એ ભોગવી ન શકે. બને ભોગવવા માટે પાછું ભાગ એક પ્રારબ્ધ જોઈએ અલગ પ્રકારનો, એ પ્રારબ્ધ હોય તો જ એ ભોગવી શકાય, નહીં તો ભોગવી શકાતું નથી. બહુ સ્પષ્ટ કર્મનો સિદ્ધાંત છે. જ્ઞાનનું જેમ કામ છે તેમ અજ્ઞાનનું પણ કામ છે. અજ્ઞાન પરમા પોતાપણાની ભ્રાંતિ કરાવે છે, માટે કહ્યું કે રાગ દ્વેષ અને અજ્ઞાન વગેરે કર્મોના ઉદયમાં ન તણાતા સર્વ પર પદાર્થોથી પોતાનું સ્વરૂપ ભિન્ન જાણી એમાં સ્થિર થવું એ જ મોક્ષનો માર્ગ છે. જો સમજવામાં આવે તો આ એક વાક્ય બસ છે. મોક્ષનો માર્ગ કે છે એક જ વાક્યમાં કહી દીધો, રાગ દ્વેષ અને અજ્ઞાન એના ઉદયમાં તણાવવું નહીં, જોવું જાણવું સાક્ષી ભાવે એમાં વાંધો નથી. કર્મ સંયોગે ક્યાંક પ્રાપ્તિ થઈ પણ એની અંદરમાં આપણે જોડાવું કે નહીં, એમાં મોહબુદ્ધિ કરવી કે કેમ, એ આપણી સ્વતંત્રતા કોઈ છીનવી નથી લેતું, એ અધિકાર આપણો અબાધિત છે, કાયમ ટકવાવાળો છે. ગમે તેટલું આજે જ ગઈકાલના ગઈકાલમાં જ વાંચ્યું હતું, એટલે પૂર્તિમાં આવે છે ગુજરાત સમાચારને, કે આજે જ માધવાચાર્યજીનું ચરિત્ર બતાવ્યું. માધવાચરિત્રને કોઈ ખુશ થયા, બહુ એનો કોઈ ભક્ત હશે બહુ ખુશ થયો, એનું કંઈક કંઈક ધાર્યું તેવું અને મારા સાહેબે આશીર્વાદ આપ્યા છે, એ કામ થઈ ગયું, જોગાનો જોગ થાય છે આ બધું, આશીર્વાદથી કાંઈ થતું નથી પણ થયું, અને ભાવ આવ્યો એટલે એમ કીધું કે મારી અરજી સંપત્તિ હું તમને આપી દઉં. અરજી સંપત્તિ બહુ શ્રીમંત માણસ તો કે અરજી સંપત્તિ, માધવાચાર્યજીએ કીધું ભાઈ રેવા દે મારે કાંઈ જોતું નથી. જો સંપત્તિ મળે છે લેવી ન લેવી જીવના અધિકારની વાત છે, એની સમજણ ઉપર આધાર રાખે છે. આવા વિરલા પુરુષોના જીવનમાંથી શીખવા જેવું તત્વ આ છે. આ તો જે કાંઈ વસ્તુનો ઠેકાણો ન હોય એને માટે થઈને પણ ઝઘડો કરતા અટકતા નથી. એટલે આ આપણું અજ્ઞાન કામ કરે છે. ત્યાં શું છે? આપણું અજ્ઞાન કામ કરે છે. અને પેલા પુરુષ એનું જ્ઞાન એને કામે આવ્યું, એટલે કૃપાળુએ લખ્યું જ્ઞાન એનું નામ જે ખરે સમયે હાજર થાય. એ સમયે એને હાજર થયું એટલે તરત પાછા વળી ગયા, રોકાઈ ગયા કે આ બધી સંપત્તિ લઈશ તો મારા તો ઉપર અત્યારે એ ઉપાધિ ભોગવે છે, મારે ભોગવી? અત્યારે સંપત્તિના રખેવાળી કરવામાં એને ઉપાધિ છે, તો મારે એ સંપત્તિ લઈને મારે ઉપાધિ કરવી? મારે જોતી નથી. આ જ્ઞાન ખરે સમયે કામ આવ્યું કહેવાય, અને આપણને ખરે સમયે અજ્ઞાન કામ આવે છે, એટલે પછી એના પ્રમાણે કામ થાય છે. આગળના વાક્યમાં કહે છે, સર્વ પર પદાર્થોથી પોતાનું સ્વરૂપ ભિન્ન જાણી એમાં સ્થિર થવું, પોતાના સ્વરૂપમાં સ્થિર. ઉપાય તો આ એક જ છે, લાખ વાતે કરવું તો આ જ પડશે. જ્યાં સુધી જીવ પોતાના સ્વરૂપમાં સ્થિર ન થાય, પોતાના સ્વરૂપની અંદરમાં નિમગ્ન ન થાય, ત્યાં સુધી આ જીવને કોઈ પણ પ્રકારે સંસાર છૂટે નહીં નહીં નહીં. કૃપાળુદેવના અંતિમ શબ્દો યાદ કરો ને, રોજ આ યાદ કરવા જોયો, હંમેશા મુમુક્ષા યાદ કરવા જોઈએ. એના અંતિમ શબ્દો શું હતા? હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાવ છું. પછી કાંઈ બોલ્યા નથી અને 5 કલાક સુધી સમાધિ ભાવમાં સુતા રહ્યા. આ સંકેત આપ્યો છે મુમુક્ષોને, જેણે મુક્ત થવું હશે એને માત્ર અને માત્ર પોતાના આત્મ સ્વરૂપમાં લીનતા કરવી જ પડશે. એ 5 કલાક સુધી એ લીનતામાં રહ્યા અને એનું કામ કરી ગયા, પામી ગયા. આપણે 5 મિનિટનો તો પ્રયોગ કરો, કેટલું અઘરું પડે છે ખબર પડશે. 5 મિનિટ સ્વરૂપમાં લીનતા કરવાનો પ્રયત્ન કરો, મહિનાઓની મહેનત પછી કદાચ 1-2 મિનિટની સ્થિરતા આવશે. બહુ અઘરું છે પણ કરવું તો પડશે, અઘરું છે તો કરીને છોડી નહીં દેવાય, એના વગર કામ નહીં ચાલે, કરવું જ પડશે. પોતાના સ્વરૂપ ભિન્ન જાણી એમાં સ્થિર થવું, એ જ મોક્ષનો માર્ગ છે. એના પછીના પારમાં કહે છે, પરમાત્મા એ જ હોઈ શકે જેવો પોતે સ્વયં વિતરાગ છે, રાગ દ્વેષથી મુક્ત છે. આ 3 વ્યાખ્યા આપી, દેવ ગુરુ અને ધર્મની. દેવ વિતરાગ એની પહેલી વ્યાખ્યા આપે છે, પરમાત્મા એ જ હોઈ શકે જેવો પોતે સ્વયં વિતરાગ છે, રાગ રહે છે એ દેવ. બીજા દેવ વિતરાગની તોલે ના આવે, વિતરાગની તોલે બીજા દેવ હોય એની એની ભૂમિકા એ હોય, દેવ એની ના નહીં, એનો નકાર નથી, પણ વિતરાગ એવો દેવ કોઈ નથી. એટલે વિતરાગ. પછી રાગદ્વેષથી મુક્ત છે, વિતરાગ છે અને રાગદ્વેષથી મુક્ત છે, અને રાગદ્વેષથી મુક્ત છે માટે તો વિતરાગ કહેવાના. પછી ગુરુ, સદગુરુ પણ એ જ હોઈ શકે જેવો રાગદ્વેષને જીતવા માટેનો પ્રચંડ પુરુષાર્થ કરે છે. એની દ્રષ્ટિ ત્યાં છે, એની દ્રષ્ટિ કેટલા શિષ્યો થયા, કેટલા ઉપાસ રહ્યા, કેટલા ચાતુર્માસ કર્યા, કેટલા વ્રત જપ્ત કર્યા, યાનો હોય એ સદગુરુનું લક્ષણ નથી. અહીંયા હોય રાગદ્વેષ કેટલા ઘટા, રાગદ્વેષને જીતવા માટે પ્રચંડ પુરુષાર્થ કરે છે. ત્રીજું કીધું શાસ્ત્રને માટે, કે સ્વશાસ્ત્ર એ હોઈ શકે જેમાં રાગદ્વેષને કેમ જીતવા તેની પ્રક્રિયા બતાવી હોય, અને સદ્ધર્મ પણ એ જ હોઈ શકે કે જેનાથી રાગદ્વેષ જીતાતા હોય. આ શાસ્ત્ર કયો, ધર્મ કહો, આ બધા સ્વરૂપ ટૂંકમાં આપી દીધા, પણ સમજવા માટે આટલું ઘણું છે. આના પર વિચાર થાય તો એમાંથી વિસ્તાર કરતાં 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 આખી વાત સ્પષ્ટ થઈ જાય, કે વાત બિલકુલ આમ જ છે, આમાં કંઈ આપણે ફેરફાર કરી શકીએ એવી અવસ્થા નથી. આગળ કહે છે, ધર્મનું સરવૈયું કાઢવાનું. મારા સાહેબ કહે છે, ધર્મનું સરવૈયું કાઢ્યું, આપણને વિચાર આ નવી વાત આવ્યો, ધર્મનું સરવૈયું નીકળે, વેપારનું નીકળે, નફો થયો ને નુકસાન થયો ને આટલો માલ વેચ્યો ને આટલી ઉઘરાણી બાકી છે ને એ બધું નીકળે, ધર્મનું સરવૈયું. કહે છે કે હા, ધર્મનું સરવૈયું કાઢવું હોય તો ઉપાય એ છે કે રાગદ્વેષ જેટલા ઘટા એટલો ધર્મ વધ્યો, જેમ જેમ રાગદ્વેષ અજ્ઞાન ઘટતા જાય તેમ તેમ ધર્મ ખીલતો જાય. એક ક્ષણ એવી આવે કે રાગ દ્વેષ અજ્ઞાન સંપૂર્ણપણે દૂર થાય, પરિપૂર્ણ વિતરાગતા પ્રાપ્ત થાય, પરિપૂર્ણ ધર્મ એનામાં પ્રગટ થાય. આવો પરિપૂર્ણ ધર્મ પ્રગટ થાય એવી અવસ્થાને મહાપુરુષોએ મોક્ષ કહ્યો છે. આ અવસ્થા ત્યારે આ મોક્ષની, એ મોક્ષ એક અવસ્થા છે. હજી તો આજ પહેલાં તો સમજવું પડે કે મોક્ષ એક અંદરની અવસ્થા છે. આપણે તો કહીએ છીએ ના ના, સિદ્ધ શિલા ઉપર જગ્યા મળી જાય ને રહેવાની, એનું નામ મોક્ષ. સિલસિલા પર જગ્યા મળી જાય રહેવાની તો આપણે મોક્ષ. આ ઘીલની ભ્રાંતિ છે, અજ્ઞાન છે. અહીંયા જ્ઞાની પુરુષો કહે છે કે તો અંદરની એક અવસ્થા છે આત્માની, સર્વથા પોતાના સ્વરૂપની અંદરમાં કેવળ નિજ સ્વરૂપનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. આ પુરુષે તો અદભુત વાત કરી છે. કેવળ જ્ઞાનની આવી વ્યાખ્યા શાસ્ત્રોમાં તમને ક્યાંય જોવા નહીં મળે. જ્યાં જ્યાં શાસ્ત્રો આત્મા લઈ તે એક જ વાત આવે, કેવળ જ્ઞાન એટલે ત્રણેય કાળનું, ત્રણેય લોકનું, સર્વ પર્યાયનું, ત્રણેય કાળનું બધું જ્ઞાન જેને વર્તું હોય એને કંઈ કેવળ જ્ઞાન. કૃપાળદેવ ક્યાંય વાત ન લીધી. શું કીધું? નિજ સ્વરૂપનું, કેવળ નિજ સ્વરૂપનું, અને એક પણ કેવું અખંડ, ખંડખંડિત નહીં. સવારે હોય, બપોરે ન હોય, પાછું સાંજે આવે, ના એમ નહીં. અખંડ નિજ સ્વરૂપ, એમાં જ રમણતા, એનામાં જ છે. એ આત્મા સિવાય કંઈ છે જ નહીં એવો નિર્ધાર છે ત્યાં. આત્મા સિવાય હું કંઈ છું જ નહીં એવો નિર્ધાર છે. કેવળ નિજ સ્વરૂપનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે. અને એને માટે દેહ છતાં નિર્વાણ, ભલે ને દેહ રહ્યો, નિર્વાણ થઈ ચૂક્યું છે. દેહ ભલે પડ્યો, એની એને ક્યાં લેવા, એ તો પર પદાર્થ છે. આટલી અંદરમાં સ્પષ્ટતા છે, અને એ નિરંતરની વસ એ સ્પષ્ટતા રહે છે, એમાં જ એમનું રમણતા છે. હા, આ પરમાત્માનું સ્વરૂપ છે. આવો મોક્ષ જેનાથી પ્રાપ્ત થાય એ જ મોક્ષનો પંથ. પછી ધર્મની વાત કરતા થોડી વાતને સ્પષ્ટ કરે છે. ધર્મો અનેક હોઈ શકે નહીં, ધર્મો અલગ અલગ હોઈ શકે નહીં, ધર્મના સંપ્રદાય કે મત હોઈ શકે નહીં, માન્યતા હોઈ શકે નહીં, ધર્મ કોઈ વ્યક્તિનો હોઈ શકે નહીં, ધર્મ કોઈની મિલકત નથી, થાપણ નથી, ધર્મ એ પ્રાણી માત્રનો અધિકાર છે. ધર્મ વસ્તુનો સ્વભાવ છે. આમાં બધું આવી અને આપણે કહીએ કે આ અમારો ધર્મ ને બાપદાદાનો ધર્મ ને, તમારો ધર્મ જુદો ને અમારો ધર્મ જુદો ને, અમારામાં આમ થાય ને તમારામાં આમ થાય, અહીં તો ના પાડે છે. એ ધર્મના બે ભાગ જ ન હોય. જ્યાં ભાગ પડે છે સમજવું એ ધર્મના નથી. ધર્મને નામે જે ઊભી કરેલી માન્યતાઓ છે, આગ્રહ છે, સ્વચ્છંદ છે, એને કારણે અજ્ઞાન વશ થઈ અને આ બધા વિભાજનો ઊભા કર્યા, અમે દિગંબર અને તમે શ્વેતાંબર. કોઈ પ્રકારે ધર્મનું જો સાચું સ્વરૂપ સમજવામાં આવે અને જ્ઞાનીઓને જુઓ, ગમે તે મત માન્યતાના અન્ય સંપ્રદાયના કોઈ પણ એમાં જ્ઞાની પુરુષો થયા હશે તો એને કોઈના પ્રત્યે ક્યારેય એને વિરોધ પ્રદર્શિત નહીં કર્યો હોય. સાચો જ્ઞાની કોઈ દી આ કામ કરે નહીં. કૃપાળદેવે એના આખા વચનામૃતની અંદરમાં જોઈએ તો ક્યાંય ભગવાન રામની પણ વાત કરી, ક્યાંય કૃષ્ણની પણ વાત કરી, સુરદાસ જેવા કોઈ સંતની વાત કરી, એમ નરસિંહની વાત કરી હોય, કેટકેટલાની વાત કરે, પણ એમાંથી શું છે, પ્રમોદ ભાવથી એનો કોઈ પણ એક ગુણ લઈ અને એના ઉપર એનો ક્યાંય વિરોધ વાંધો, એના પ્રત્યેના દ્વેષભાવ, આ ધર્મ આ ખોટા ધર્મના માર્ગે ચડી ગયેલા હતા, ક્યાંય આવું વિધાન કરે નહીં. નાની પુરુષને લક્ષ્ય બરાબર નક્કી છે કે આ જ કરવાનું છે અને એ જ કરે, એ સિવાય અન્યથા આચર્ય તો જ્ઞાની ન કહેવાય. જ્ઞાની અન્યથા આચર્ય નહીં છે ને બેન, અન્યથા આચર્ય નહીં, એ જ જ્ઞાની. આપણે તો કોકને સારું બોલતા આવડે અને સારા ભાષણો આપે અને હજારોની મેદની ઊભી કરે, તાળીઓના ગળગડાટ થતા એમ કે ઓહો બહુ જ્ઞાની છો. પ્રભુ, જ્ઞાનીની વ્યાખ્યા હજી તારી માન ભૂલ ભરેલી છે, સાચી નથી. એનામાં સારી એક વક્તૃત્વ શક્તિ છે, કુદરતી એક એને એવી બક્ષિસ મળી છે કે એનો વાણીનો એવો પ્રભાવ હોય કે જેની નીચે લોકો અંજાઈ જાય, હજારો ભેગા થાય, તો શું થયું? એથી એને જ્ઞાની માનવાના સંખ્યાના આધાર ઉપર, સંખ્યાના આધાર ઉપર જ્ઞાનીનું માપ નીકળે? કેટલા અનુયાયો, કેટલા શિષ્યો, કેટલી મેદની થાય છે. ધર્મ વસ્તુનો સ્વભાવ. આગળ કહે છે, હર પળે અંદર જોવું પડશે. ક્યાં કીધું? અંદર જોવાનું કીધું. ઘર પડે અંદર જોવું પડશે, બીજા તરફ જોવાની વાત નથી કરતા. બીજા તરફ જોવામાં આપણે બહુ નિષ્ણાત છીએ. બીજાના રાગ દ્વેષ કેટલા ઘટ્યા તેનો તાળો આપણી પાસે છે, પરંતુ ભાઈ તારો તાળો તો મેળવ. બીજાના રાગ દ્વેષ ઘટ્યા કે ન ઘટ્યા તને શું, તેનું તારે શું કામ છે, પણ તારા પોતાના રાગ દ્વેષ કેટલા ઘટ્યા તે જો. મહાપુરુષો કહે છે એ રાત દિવસ શેનો વિચાર કરવો, શાનું ચિંતન મનન કરવું, તો એ આપણા રાગ દ્વેષ અજ્ઞાન કેટલા ઘટ્યા, છૂટા તૂટા ઓછા થયા, દબાયા ઉપશમ થયા, ક્ષય પામ્યા, આ બધું વિચારવાનું છે. પણ જગતની પ્રત્યે દ્રષ્ટિ હોય, સ્વપ્રત્યે દ્રષ્ટિ ન જાય ત્યાં સુધી આ કામ થાય નહીં. પોતા પ્રત્યે દ્રષ્ટિ થાય ત્યારે આ કામ થાય. રાગદેશનું બળ તૂટતું જાય પછી તમારું આત્માનું બળ વધતું જાય. આ એક સરસ સૂત્ર છે, જેટલું રાગદેશનું બળ ઘટે એટલું આપણું પોતાનું આત્મબળ વધે, અને જેટલું રાગદેશનું બળ વધે એટલું આપણું આત્મબળ ઘટે. વિચારવું, પ્રયોગમાં લઈ આવવું, એટલે એકદમ સ્પષ્ટ થઈ જાય. અને આત્મબળ એ સૌથી મોટું બળ છે. સૌથી બળ મોટું હોય તો આત્મબળ. અને પછી ગૌતમ સ્વામી અને કેશીકુમારના પ્રશ્નનો મેટર એ વાત લીધી છે, ત્યારે ગૌતમ સ્વામીએ સરસ એની વાત રજૂ કરી કેશી સ્વામીને. એક છે કેશી સ્વામી પાર્શ્વનાથ ભગવાનના ગણધર છે, ગૌતમ સ્વામી મહાવીર પ્રભુના ગણધર છે. બંને પ્રેમથી મળે છે અને ચર્ચા થાય છે. ત્યારે કેશી સ્વામીને આશ્ચર્ય એ વાતનું છે કે આપ મુક્ત છો. ગૌતમ સ્વામી શું કહે છે? આપ મુક્ત છો, સ્વતંત્ર લાગો છો, કોઈ બંધન દેખાતું નથી, અને આવા બંધનથી મુક્ત આપ કેવી રીતે બન્યા? આશ્ચર્ય કર્મ, આવા બંધનથી આપ મુક્ત કેવી રીતે થયા? અને ગૌતમ સ્વામી એમને સમજાવે છે કેશીકુમારને, એ કહે કેશીકુમાર, રાગ દ્વેષ મોહ વગેરે તીવ્ર સ્નેહે પાસ છે, મજબૂત પાસ છે, મજબૂત બંધન છે. પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી, જ્ઞાનની ધારદાર તલવારથી એ પાસો છેદીને મુક્ત બનીને અમે વિહરીએ છીએ. અમારા જીવનમાં હવે દુઃખ નથી, ભય નથી, ચિંતા નથી, શોક નથી. આવી અવસ્થા અમને પ્રાપ્ત થઈ છે. આનું નામ છે ધર્મ. ગૌતમ સ્વામીએ કેટલો સરસ મજાનો એનો શંકાનું સમાધાન કર્યું, નિરસન કર્યું કે અમે આ અવસ્થામાં છીએ એનું કારણ આ છે, રાગ દ્વેષ મોહ એને અમે છોડી દીધા. હવે એ અમારું કંઈ ખરાબ કરી શકે એમ નથી, કારણ કે અમે એને બાજુમાં જ આવવા નથી દેતા. અને કેશુ સ્વામીને આ વાતની સમજણ આપે છે, અને કેશુ સ્વામી પણ પ્રમોદભાવથી એ વાતનો સ્વીકાર કરતા, ક્યાંય અચકાતા નથી કે તમે તો ભગવાન મહાવીરના, અમે તો પારસનાથના, અમારા ભગવાન જુદા ને તમારા ભગવાન જુદા. હા, આવું કદાચ પરિણામ આવ્યું તો આ કથામાં આવત નહીં, હો આલેખન ના આવત. આલેખન આવ્યું એનું કારણ કે એવું પરિણામથી મુક્ત હતા એ બંને પુરુષો, માટે આલેખન થાય છે. એની કથાઓ થાય, એની વાર્તાઓ વંચાય, એના દ્રષ્ટાંતો અપાય. આ અવસ્થા મહાપુરુષની છે. સમય થયો છે, વિશેષ અવસર. ઓમ સુખધામયાનંદ સો સંત ચહિ દિન રાત રહે તદ